સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 21-1-2015 વચનામૃત ગઢડા મધ્ય 22 બે સેનાનું નરનારાયણ પધરાવ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના ફાગણવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમય જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા, જે એક વાર્તા કરીએ તે સાંભળો. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય ને પછી બેયના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેનો તો એને ભય નથી, કાંજે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું, અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે, એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાવ અથવા અપમાન થાવ, દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી છે. આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે. જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે, અને વળી એવો પણ વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો, અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી. જે અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા, પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા એને એ વિચારમાં ગામ કોટને પાસે ગણેશ ધોળકાની રાણીઓમાં જઈને રાત રહ્યા તે વિચાર એવો કરવા માંડ્યો જે દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા, અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા, ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપસરા ને અનંત પ્રકારના વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર તે જેમ આય મૃત્યુલોકને વિશે છે તેમજ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં, ને જેમ આયના પંચ વિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા છે, તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા, કેમ છે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી? પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી, પછી અમે મનને કહ્યું છે, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું, જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ કર્યો તો તારા ભૂકા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું છે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું છે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાળ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું, એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું, ને પોતે તો સાક્ષાત શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાસુદેવ મહાત્મ્યને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે? જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે, ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં, કાંજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી કેમ છે? જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે, તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણીને જાળી રાખવી, પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 22મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 23 લૂક તથા હિમનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું છે જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુઃખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તે લૂક લાગીને મરે તેમ જાણવું, અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખ્યો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે, એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે, તો જેમ બાળક હોય તે સર્પને અગ્નિને તથા ઉઘાડી તરવારને જાળવા જાય, તે જો જાળવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો જાળવા દઈએ તો પણ દુઃખી થાય, તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિષય આસક્ત થયું છે ને વિષયને યોગ્ય કરીને ટાઢું ઊંનું થતું નથી તેને જ સાધુ જાણવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 23મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ.
વાત 239. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં. રોટલો ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય, ને ન મળે ત્યારે તો શું ભજન કરે, પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. વાત 240. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે આજ્ઞા લોપાય છે તેથી દુઃખ આવે છે. તે તાવ આવે ત્યારે દેહ બળે ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બે બળે, એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું. ભગવાન ને સાધુ તો આડા ને આડા.
વંકા આગે વંકડા તરવંકા આગે ચો વંક, શીળા આગે પાધરા ને રંક આગે રંક.
આજ્ઞામાં જેટલો ફેર પડે છે તેટલી એ વાંકાઈ માટે દુઃખ દેખે. વાત 241. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે મહાવદીમાં વાત કરી જે અમારી પોરની આ દાડાની અરજી ભગવાન પાસે છે, જે એક ગઈ રાજા જેવો રાજા અને રઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો. નિકર આ લોકમાં 2 કરોડ માણસ ભગવાન ભજે છે, તેણે સુખ નહીં આવે, તે પાપી નહીં આવવા દે. વાત 242. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે 100 વર્ષ સુધી આવા સાધુ બેળા અખંડ રહીએ ત્યારે તો સારી રૂચિ થાય. પછી રૂચિનું વચનામૃત લોયા 14 વંચાવ્યું ને બોલ્યા, જે હમણાં તો રૂચિ ખાધાની, માનની ને પંચ વિષયની છે, જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં, પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી ત્રણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથળીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્ય જોગી થઈને રહી. તે સારું દાદા ખાચરને 200 રૂપિયા મોસલાઈ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગયે, ત્યાં ગ્રહસ્થને ત્યાં જમવાનું કહે ને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં હતા, તેને પણ જમવાનું કહે. પછી સ્વામી કહે, સાંખ્ય યોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે, એટલું કેવરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે, તમે સાધુ થઈને કેમ ખાઓ છો, એમ બોલી એનો દોષ લાગ્યો. તે સત્સંગમાંથી ભાગી ને વિસાજીને લઈને રહી, એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો, તે જુઓ તો ખબર પડે. તે ઓલી કોરના કેટલાકને ને આની કોરના કેટલાકને સ્વામીનો અવગુણ. તે એકવાર ઓલી કોરનાને સભા કરવી હતી ને અપમાન કરવું હતું, તે સારું આવે. પછી તો મેં જાણ્યું જે આ ભૂંડું કહેવાય, તે બીજી તો કાંઈ નહીં પણ રાંકના હાંડલા ફૂટી જશે. જો સ્વામી કચવાશે તો મહારાજ તેડી જશે. પછી હું ત્યાં ગયો ને સૌને સમજાવ્યા ને ભગવદાનંદ સ્વામીને મેં કહ્યું, જે આ ઠાઠ રચ્યો છે તે અહીં તો તમે મોટેરા છો પણ ત્યાં તો હું મોટેરો છું, માટે આ તોફાન રહેવા દો. હું તો એમ જ બોલ્યો. પછી તો બધું સમી ગયું ને પાછા જાતા રહ્યા, માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે, પછી એનું ભૂંડું થાય. વાત 243. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે જુઓ ને વિષય તો એવા બળ્યા છે. તે વચનામ્રતમાં કહ્યું છે જે વિષય ખંડન કરે તો મુક્તાન સ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે એવી વાત છે. માટે ભલા થઈને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય તો સ્તુતિ જ છે. તે ઉપર સ્તુતિ નિંદાનું વચનામ્રત લોયાનું 17 વંચાવીને કહ્યું કે આમ છે, માટે રોટલા ખાઈને પ્રભુ બજી લેવા એમાં માલ છે. અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિમહી નહીં સુખ લેસા. વાત 244. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી ને ચકચૂર કરી દે તેઓ રાજી થઈ જાય. તે ચકચૂર કરે તે પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં. વાત 245. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું, તેમાં સત્સંગે કરીને વસ થાવ છું એ વાત આવી. એટલે બોલ્યા જે સત્સંગ તે કયો, જે એકાંતિક સાધુમાં હે તે સાધુ કેવા, તો ઉદ્ધવ જેવા પ્રહલાદ જેવા એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય, ને દુવે તો ભગવાનને દુવ્યા જેટલું પાપ લાગે એમ મર્મમાં વાત કરી. વાત 246. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સંવંત 1922ના પ્રથમ જ્યેષ્ઠવદી છઠને દિવસે સ્વામી વડતાલથી પધાર્યા. તે પછી વાત કરી જે સાધુ જેવો ક્યાંય માલ નથી, તે મહારાજે પણ હરિગીતામાં માતાને સાધુ બતાવે, ને સમ પણ સાધુના ખાય છે, ને શિક્ષાપત્રીમાં પણ સાધુ બતાવે. તે ગેરુએ લુગડા રંગ્યા એમ સાધુ નહીં, એમ તો રામપરામાં બધા માણસના રાતા લુગડા છે. તેણે શું થયું, એ તો જ્યારે 64 લક્ષણ કયા છે એવો થાય ત્યારે સાધુ કહેવાય, એવા તો આપણને મળ્યા છે. વાત 247. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમે તો લખ્યું છે કે 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહીં મટે. ને ભાઈ રૂપિયા તો મળશે, પણ આ વાતું ક્યાં મળશે, તે માટે વાતું સાંભળી લેવી. કોઈક કહેશે ખર્ચીએ વારંવાર વાવરીએ તો પણ શું, એક રાળ ખર્ચે તો 4000 દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે. પણ કોઈ રહે નહીં, અરે ભાઈ કોઈ રહેતા હો ને તમારે રળિયામાં ખોટ આવતી હોય તો 1 મહિનો તો ધર્મવેરામાંથી કાપી લેજો. અરે જો રહો તો અમે અહીંથી 10 રૂપિયાનો મહિનો દઈએ. હવે ઠીક, કેટલાક રહેશો, સુધા તો 400 જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થશે. અરે તમને જણાતું નથી, પણ સોનાની મેળી હોય તો બાળીને આ વાતું સાંભળીએ, પછી આ વાતું દુર્લભ છે. ને દસોદ વિસોદ તો મહારાજે પણ કહી છે, ને ન માનો તો અમે કહી છૂટીએ છીએ. 1 લાખ રૂપિયા ખર્ચે તેથી મુને તો આ મંદિરના રોટલા ખાઈને વાતું સાંભળે એ અધિક જણાય છે. આ વાતું ક્યાંથી મળે, જે મરીને પામવા હતા તે સાધુ ને ભગવાન તો જીવતે જ મળ્યા છે. વાત 248. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમે નાના હતા ત્યારે 46ની સાલમાં હિમ બહુ પડી, તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માય પાણી ઠરી ગયે એવું પડે, કે માણસ વાત કહેતા જે ચીર બાળીને તાપીને દેહ રાખે તેમ સોનાના કોરડા બાળીને આ વાતું સાંભળવી. વાત 249. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અમરીશ નહુસ ભરતજી અને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારું ચક્રવર્તી રાજ ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે, બાજરો મળે તો પ્રભુ ભજવા, ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે, તે પ્રભુ શું સાંભળે. વાત 250. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણના 30ના વચના વ્રતમાં કહ્યું છે, જે આ ક્ષણમાં ને આ પળમાં મરી જવાશે એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે, એ વંચાવીને સ્વામી કહે જે મહારાજને શું કરવું છે, એ તો પોતાનું મિસ લઈને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે ભાઈ એ તો વાત મહારાજની. પછી એક જણે કહ્યું જે મહારાજને શું કરવું છે, એટલું લઈએ તો લેવાય છે, સર્વના અંતરમાં રહીને જોઉં છું. તે પણ સ્વામી કહે એ મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે ને વળી કહે છે, પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય, ને બીજા તો કહેશે માન વધારવા સારું કહે છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15, એકાંતિક સત્પુરુષ. ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ સંતોને પીરસ્યું, પછી વાત કરતા કહ્યું, અક્ષરધામની સુખ સંપત્તિ બધી એક એક સંતમાં રહી છે, તે સંપત્તિ એક સંત બીજા સંતમાં જોઈ શકતા નથી, તેને ઈશ્વર ઈચ્છા જાણવી. જે સંત ઈશ્વરની પેઠે વર્તે છે તે તેને જાણે છે. બધા જો ઈશ્વર પેઠે વર્તવા લાગે તો બ્રહ્માંડની સ્થિતિ એક સરખી ન રહે, કારણ કે પ્રભુતા જીરવવી કઠણ છે. એમ જાણી અમે સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. વચનમાં વર્તવું તે મોટી પ્રભુતા છે. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના દ્રઢપણે હોય તે સેવક થઈને વર્તે, ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે, ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ન હોય. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પળ માત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે, તેને આ જગતના લોકો માને કે ન માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. જગતના બધા જીવોનો ઉદ્ધાર કરવા તેણે ધાર્યું છે અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી, પાછો પગ ભરતા નથી. જેમ મેઘ વર્ષા કરે છે તે સારી કે નરસી ભૂમિ, પાપી કે પુણ્યશાળી જન સામે જોતો નથી, ને સમયે સમયે વર્ષા કર્યા કરે છે, તેમ આવા એકાંતિક સાધુ પણ પાપી જનના દોષો સામે લેશ પણ જોતા નથી. જીવ જન્મો જન્મ પાપ કરતો રહે પણ કોઈક દિવસ તેને ભગવાનના ઉપાસક આવા સાચા સંત મળી જાય છે, ત્યારે તેણે નિત્ય બ્રહ્માંડ ભરાય તેટલા પાપ કર્યા હોય તો પણ તે પલકારામાં નાશ પામે છે. સાચા સંત જીવને મળે છે ત્યારે અધિકારી પ્રમાણે તેના સ્વરૂપનું જ્ઞાન આપે છે. આ સંત શ્રીહરિના વચનના દ્વાર પર ઊભા છે. કોઈ અલૌકિક આનંદ અંતરમાં ભરીને શ્રીહરિના હૃદયમાં વસી ગયા છે. આમ મહિમા સમજી સંતમાં જોડાય તેના અનંત પાપ પળમાં નાશ પામી જાય છે ને તરત જ સત્સંગ થઈ જાય છે. જ્યાં સાચો સત્સંગ છે ત્યાં મોક્ષનો માર્ગ પાકો જ છે. સાચા સત્સંગ વિના કોટી વ્રત તપ કરીને તન ખૂવે પણ મોક્ષ થતો નથી. વેદ પુરાણને મોટા સંતો પણ આ વાત કરી ગયા છે, તે સિદ્ધાંત વાત છે. હરિ કી રખે ઉપાસના જે હા, સેવક હોય કે વર્તે તે હા, હરિ કે દાસ તાકે રહે દાસા, હરી બિન ઓર નહીં જેહી આશા, હરી માનત અતિ દુર્લભ તાકો, પલ એક દૂર રહત ન વાકો, જન માનો ન માનો કેહા, તજત ન તોહુ જન સે નેહા, ઉદ્ધાર કરન સબ જગ કો ધારે, અપમાન કરે તિનસે ન હારે, મેઘ વર્ષાત કરત હે જબઉ, ઠોર કઠોર ન ગિનત હે તબઉ, પાપી કે દોષ ગિનત ન લેશા, સમય પર વર્ષત રહત હમેશા, पापी धर्मी दोई कू मेघविन नहीं सहाय, समर्थ सो जानत वात सब बड़ी है समझन ताय। पाप करत करत ही कोई क दिन ही ताही, साचे संत मिले आई कर पाप पल में छुट जाही। एक ब्रह्मांड भराए इतनो करत नित पाप जिय, हरि से विमुख रह जाए ताकि कहे बात सो यह। साचे मिलत जब संत जियकू करत है बात, तब ज्ञान देत बलवंत जैसो जन अधिकारी जोई। संत वचन के द्वार करी के हरि उर बसे को मूद भरी के, तब ते ही तर्त होवे सत्संगा पाप अनंत पल में होय भंगा। मोक्ष को मार्ग अभंग रहावे जिहां सत्संग सत्य रहावे, सत्य सत्संग बिन मोक्ष न होवे कोटिक तन व्रत तप करी खोवे। वेद पुराण को सिद्धांत है एहा, संत जन ही कहत सब तेहा।
प्रगट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज नी जय।
अक्षरधाम ना चार प्रकार में मुक्तों नु वर्णन गुणातांसा नी वातों में आठमा प्रकरण में छेलेज वातों में खूब सरस वर्णन करायु छे। ये बात वाँचीने तमने सौने समझावी छे। चौदह प्रकरण नी वातों पण आपणे छपावी छे। विवेकी सेवक छे जेनु जीवन केवल 24-24 कलाकनी हरेक सेकंड गुरुमुखी छे, अने गुरुमुखी ना जीवन नी साथो साथ जेनु जीवन गुणातीत पुरुषना केवल गमतामां ज वर्ती ने निराकार थईने साकार मुख होय गयो होय, एवो जे सेवक एवो जे साधक भले रत्ना छेल्लाना पांच प्रमाणे दोषे युक्त होय पण छतां ए गुणातीत ज कहेवाय। प्रभुनु गमाड़े ने प्रभुना गमतामां वर्ते निराकार थईने खोई जाए, प्रभु जेनी स्लेटमां 24 कलाक ने हरेक सेकंड लख्या ज करे लख्या ज करे, एवो जे हरिभक्त एवो जे साधु एना भले दोष स्वभाव न टड्या होय पण ए छे गुणातीत। पदना छेल्लानो पांच लोया प्रथमनो नौ અને ત્રીજું વદના છેલ્લાનું અને 30 એ હું સમજાવીશ। ભગવાન કે સંત કે મોટા પુરુષના યોગમાં રહેવા છતાંય જેનું જીવન મનમુખી હોય પોતાની રીતે જ મોટા પુરુષને વર્તાવે એવું જે જીવન હોય એ આખી કોટી છે મૂળ પુરુષ કોટી અને પ્રધાન પુરુષ કોટી। ભગવાનના સાનિધ્યમાં પણ એ કોટી હોય જ, મનમુખી હોય પોતાની રીતે મોટા પુરુષને વર્તાવે એ કોટી છે પ્રધાન પુરુષ કોટી। કૃષ્ણના હૃદયગમને ન સમજી શકે પોતાની રીતે પ્રયત્ન કરે વર્તાવા, રાધાએ ભલે મટકારહી ધ્યાન કર્યું પ્રભુનો ખ્યાલ નહીં આવ્યો, જેવો ખ્યાલ જનક અને સુખદેવજીને આવ્યો તેવો ખ્યાલ રાધાને નહીં આવ્યો। લોક વ્યવહારે યુક્ત લોક પ્રધાન જેનું જીવન હોય અને સાત્વિકતાએ સાત્વિકતાના રંગે રંગાયેલો એવો જે ભક્ત આમ જ હોવું જોઈએ આમ જ થવું જોઈએ આમ જ વર્તાવવું જોઈએ એવી અપેક્ષાવાળું જેનું જીવન સાત્વિકતાને યોગ્ય સાત્વિકતાએ યુક્ત હોય પ્રયાદામાં જ રહીને લોકપ્રધાન જીવન જીવવાની ભાવના સહિત ભગવાનને સંતના સાનિધ્યમાં હોવા છતાંય મરજી પ્રમાણે ન વર્તે ને લોક પ્રધાન વર્તે એ છે શક્તિ સંપ્રદાય. આ કોઈ ઇતિહાસ છે? આ તો વિવિધ પ્રકારના મુક્તોની વાત કરું છું. જેનું જીવન ટોટલ વિવેકી છે અને ભક્તિ સભર હૈયાવાળું છે એ છે માં શારદાનું જીવન. આપણે બધા ક્યાં છીએ આપણને ખબર તો હશે જ. ગુણાદાન સ્વામીએ ધરતી પર આવીને કેવી એક અનમોલ પ્રીતિનું દર્શન કરાયું. તમે મળ્યા, કેવળ તમારા ગમતામાં જ વર્તવું છે. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં ચલાવી લે એમ નામ સાધુ, એમ નામ ગુરુમુખી પુરુષ. કિંચિત અપેક્ષા નહીં પોતાના અડકાને ચામડાની કોથળીને માટે, કિંચિત અપેક્ષા નહીં કોઈ મનમુખી વૃત્તિના પોષણને અર્થે. દેહનો બી પ્રલય, મનનો બી પ્રલય, બુદ્ધિનો બી પ્રલય. દેહ મન બુદ્ધિને બાજુમાં જ રાખી મન બુદ્ધિ દેહને મારીને 105 ડિગ્રી તાવ હોય અને મોટા પુરુષ અગદાવે કે રસોઈ કર, મોટા પુરુષ અગદાવે કે ચાલો આ ગામડેથી બીજે ગામડે ચાલો, એની પર અધિકાર જમાવી જાને, એનો દેહભાવ તો ઉડાડી નાખે ને એ સેવા કેવો સુખ્યો થઈ જાય. એ મનની માનીનતા ફેરવે, બુદ્ધિનું જાનપણું ફેરવે, બુદ્ધિમાં રહેલા આદર્શોને ફેરવે, અને છતાં એ સરળ થઈને વર્તે એ ભગત છે ગુણાતીત. ભલે એના દોષ ટળ્યા ન ટળ્યા એની જોડે કોઈ મોટા પુરુષને કોઈ ચિંતા નથી. દોસ્તો સપનામાં હસતા રમતા આભાસે ભક્રોટી વિલાસના બાને એક લેસ દ્રષ્ટિથી ક્યારે ટળી જાય ખબર ન પડે. કરવાનું આટલું છે. આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું.
આત્મીય સમાજની જય જય જય.